એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં સૌનું સ્વાગત. આજે આપણે એક ખૂબ જ મહત્વના અમેરિકન લેખક વિલિયમ ફોકનર એમના વિશ્વમાં ઊંઘા ઉતરવાના છીએ.
હા, ફોકનર એટલે અમેરિકન સાહિત્યના એક મોટા ગજાના સર્જક, નોબેલ પુરસ્કાર વિજેતા પણ ખરા.
અને એમની ઓળખ છે એમની ખાસ શૈલી, પેલી દક્ષિણી ગોથિક.
બરાબર, દક્ષિણી ગોથિક એટલે એમ કે અમેરિકાના દક્ષિણ ભાગની વાર્તાઓ, જેમાં ઇતિહાસ, સમાજ અને ઘણીવાર કંઈક ભેદી અંધકારમય વાતાવરણ હોય.
હા, જે સમાજના છુપાયેલા કદાચ અસ્વસ્થ કરતા પાસા ઉજાગર કરે. એમનું પેલું કાલ્પનિક જગત યોકના પાટોફા કાઉન્ટી,
એ તો જાણે આખા દક્ષિણ અમેરિકાનું જ એક નાનું રૂપ છે. ત્યાં ગુલામીનો ઇતિહાસ, ગૃહયુદ્ધની અસરો, એ બધું વર્તમાન પર પડછાયાની જેમ અનુભવાય.
અને આજે આપણે એમની એક ખાસ કૃતિ લાઇટ ઇન ઓગસ્ટ, જે 1932માં આવી, એના પર વાત કરીશું.
1932 એટલે મહામંદીનો સમય, અમેરિકા માટે ખૂબ જ મુશ્કેલ ઉથલપાથલનો સમય.
બરાબર, તો આજના સંવાદમાં આપણે આ નવલકથાની જટિલ વાર્તા, એના પાત્રોની સફર અને એના મુખ્ય વિષયો જેવા કે વંશ, ઓળખ, ધર્મ, ભૂતકાળનો પ્રભાવ, આ બધા પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું.
ચોક્કસ, શરૂઆત કરીએ કથાના એક અનોખા પ્રવેશથી.
હા, કહો ને.
લેના ગ્રોવ.
હા, લેના ગ્રોવ. કથાની શરૂઆત બહુ જ શાંત રીતે થાય છે.
આપણે મળીએ છીએ લેનાને, અલાબામાની એક યુવાન સ્ત્રી.
ગર્ભવતી છે અને પગપાળા પ્રવાસી નીકળી છે.
બરાબર, સેંકડો માઇલ ચાલીને મિસિસિપી તરફ જાય છે. કેમ? તો એના અજાત બાળકના પિતા લુકાસ બર્ચને શોધવા.
અઠવાડિયાઓથી ચાલી રહી છે, પણ એનામાં થાક ઓછો ને એક નિશ્ચય વધુ દેખાય છે.
હા, એકદમ, જાણે ધરતી જેવી ધીરજ હોય, પ્રકૃતિ સાથે જોડાયેલી, જીવન ટકાવી રાખવાની એક અદમ્ય શક્તિનું પ્રતીક લાગે છે.
અને એનું જેફરસન શહેરમાં આવવું જાણે એક આશાનું કિરણ.
બરાબર, પાછળથી જે અંધકારમય બનાવ બને છે એની સાથે એનો શાંત દેખાવ એકદમ વિરોધાભાસી લાગે છે. અને આખી કથા શરૂ પણ એની યાત્રાથી થાય છે, ને પૂરી પણ લગભગ એના સંદર્ભથી જ.
લેનાની આ શાંત શક્તિ પ્રભાવિત કરે એવી છે. પણ જેવું એ જેફરસન શહેરમાં પ્રવેશે છે, ત્યાંનું વાતાવરણ કેવું અલગ છે.
હા, જેફરસન એટલે ફોકનરનું પેલું યોકના પાટોફા કાઉન્ટીનું કેન્દ્ર, અને વાતાવરણ દક્ષિણના ઉનાળા જેવું ગરમ, તંગ.
હવામાં જાણે વંશભેદનો, સામાજિક નિયમોનો ભાર વર્તાય.
બરાબર, અને ત્યાં જ આપણને મળે છે બીજું પાત્ર, બાયરન બંચ.
કોણ છે આ બાયરન બંચ?
એ એક શાંત, નિયમિત માણસ છે. લાકડાની મિલમાં કામ કરે, પોતાના એકાંતમાં રહેનારો.
પણ લેનાનો આવવાથી એના જીવનમાં થોડી હલચલ થાય છે.
હા, એ લેના પ્રત્યે તરત જ એક ખેંચાણ અનુભવે છે, એને મદદ કરવા તૈયાર થઈ જાય છે. શરૂઆતમાં એ એકલતાનું પ્રતીક લાગે, પણ એનામાં જોડાવાની એક ઊંધી ઈચ્છા દેખાય છે.
ઓકે, તો લેના આવી, બાયરન મળ્યો, બધું શાંત ચાલી રહ્યું છે, અને પછી?
અને પછી અચાનક જાણે બધું બદલાઈ જાય છે. એક ઘટના બને છે, જેફરસનની સીમમાં આવેલા એક ઘરમાં આગ લાગે છે.
કોનું ઘર?
જોઆના બર્ડનનું ઘર. એ એકલી રહેતી હતી.
આગ બુઝાયા પછી શું થાય છે?
ભયાનક દૃશ્ય. ઘરની અંદર જોઆના બર્ડનની લાશ મળે છે, ગળું કાપેલું.
જોઆના બર્ડન વિશે કઈ ખ્યાલ છે? એ કોણ હતી?
એ પણ થોડી રહસ્યમય હતી. ઉત્તરના ગુલામી વિરોધી પરિવારમાંથી આવતી હતી અને અહીં અશ્વેત સમુદાય માટે કામ કરતી હતી, પણ એકલી રહેતી.
એટલે શંકા કોના પર જાય?
સ્વાભાવિક રીતે જ એના ઘરમાં રહેતા અને કામ કરતા એક યુવાન પર. જો ક્રિસમસ.
જો ક્રિસમસ, એ પણ એક ભેદી પાત્ર લાગે છે.
હા, એની વંશીય ઓળખ સ્પષ્ટ નથી, મતલબ એ શ્વેત છે કે અશ્વેત એ કોઈને બરાબર ખબર નથી.
અને અહીં વાર્તામાં બીજો વળાંક આવે છે.
બરાબર, બીજો એક મહત્વનો ખેલાડી જો બ્રાઉન એ મેદાનમાં આવે છે.
જો બ્રાઉન એ કોણ?
એ બીજું કોઈ નહીં પણ પેલો લુકાસ બર્ચ, જેની શોધમાં લેના નીકળી છે.
ઓ, તો એ શું કરે છે?
એ ક્રિસમસ પર હત્યાનો આરોપ મૂકે છે, પણ સાથે એક એમ કે વિસ્ફોટક વાત ઉમેરે છે.
કઈ વાત?
એ કહે છે કે જો ક્રિસમસના શરીરમાં કાળું લોહી છે
અને આ વાતથી બધું બદલાઈ જાય છે,
એકદમ જે એક હત્યાનો કેસ હતો એ હવે સીધો વંશીય મુદ્દો બની જાય છે.
આખા શહેરમાં જે દબાયેલો વંશીય પૂર્વગ્રહ છે, જે હિંસા છે, તે બહાર આવે છે.
હા, ભડકો થાય છે જાણે. અને આ ઘટના આપણને નવલકથાના મુખ્ય વિષય પર લઈ જાય છે, વંશ અને ઓળખ.
ફોકનર અહીં શું કહેવા માગે છે? એ વંશીય ચોકઠાઓ વિશે
એ સ્પષ્ટ કરે છે કે સમાજ જે આ વંશના આધારે ભાગલા પાડે છે એ કેટલા કૃત્રિમ છે, પાયાવિહોણા, પણ
કેટલા વિનાશક બની શકે છે.
બરાબર, જો ક્રિસમસનું અસ્તિત્વ જ આ બધા ચોકઠાઓને પડકારે છે.
એટલે સવાલ એ થાય કે આપણી ઓળખ નક્કી કોણ કરે? સમાજ, સંજોગો, આપણે પોતે?
અને શું આપણે આ સમાજે લાદેલા લેબલમાંથી, પૂર્વગ્રહોમાંથી ક્યારે બહાર આવી શકીએ? આ પૂર્વગ્રહો જીવનને કેવી રીતે ઘડે છે
અને તોડી પણ શકે છે?
તો જો ક્રિસમસ વિશે વધુ વાત કરીએ, એનું પાત્ર કેવું છે?
જો ક્રિસમસ આખી નવલકથાનું કદાચ સૌથી વધુ કરુણ પાત્ર. એનું જીવન એટલે ઓળખ માટેનો એક સતત સંઘર્ષ, હિંસક, હતાશ સંઘર્ષ.
એનો ભૂતકાળ કેવો હતો?
ખૂબ જ પીડાદાયક. અનાથાશ્રમમાં ઉછેર, મા બાપ કોણ, કઈ ખબર નહીં.
અને પેલી કાળું લોહીવાળી વાત એને ક્યારથી ખબર? બાળપણથી જ એના મનમાં એ શંકા નાખી દેવામાં આવી છે, જાણે એના અસ્તિત્વ પર જ એક સવાલ. અનાથાશ્રમમાં એક નાની ઘટના બને છે, ડાયટિશિયન સાથે.
હા, પેલી ખોરાક ચોરીવાળી.
હા, ત્યારે પેલી સ્ત્રી એને વંશીય અપશબ્દ કહે છે અને એના બાળ મનમાં જાતિ, પાપ, ઓળખ આ બધું ગૂંચવાઈ જાય છે.
પછી એને પાલક પિતા મળે છે, સિમોન મેકેચર્ન.
અત્યંત કઠોર, ધર્માંધ, ધર્મના નામે એના પર અત્યાચાર કરે છે, શિસ્તના નામે.
અને ક્રિસમસ બળવો કરે છે.
હા, અંતે એ મેકેચર્ન પર હુમલો કરીને ભાગી જાય છે.
પછી 15 વર્ષ સુધી ભટકતો રહે છે.
હા, શ્વેત સમાજમાં, અશ્વેત સમાજમાં, પણ ક્યાંય એને સ્વીકૃતિ નથી મળતી, ક્યાંય એ બંધમેસતો નથી.
સ્ત્રીઓ સાથેના સંબંધો પણ મુશ્કેલ,
ખૂબ જ હિંસક, અસ્થિર. અને અંતે એ જેફરસન આવે છે, જુઆના બર્ડન પાસે.
એમનું સંબંધ કેવું હતો?
એ પણ એક વિચિત્ર મિશ્રણ, તીવ્ર આકર્ષણ પણ એટલું જ તીવ્ર વિકર્ષણ, જાણે પ્રેમ અને નફરત એક સાથે, જે આખરે એના વિનાશ તરફ દોરી જાય છે.
ક્રિસમસનું પાત્ર ખરેખર બહુ જટિલ છે. એનો અંદરનો સંઘર્ષ કેવો છે?
એ સતત ચાલે છે, જાણે પોતાની જાત સામે જ લડતો હોય. સ્વદ્વેષ છે, સમાજના લેબલોનો અસ્વીકાર છે,
અને છતાં ક્યાંય સમાઈ શકતો નથી, એની પીડા.
બરાબર. ફોકનર એને સીધો વિલન નથી બનાવતા, એ પરિસ્થિતિનો શિકાર વધુ લાગે છે. એના પર જે હિંસા થઈ એ જ એનામાંથી હિંસા બનીને બહાર આવે છે જાણે.
અને પેલું નામ જેસી, જેસી ઈસુ ખ્રિસ્તનો સંકેત.
હા, પણ વ્યંગાત્મક રીતે. એ માનવતાના પાપ માટે નહીં, પણ સમાજના, ખાસ તો વંશભેદના પાપ દ્વારા બલી ચઢે છે.
એક અવતરણ છે એના વિશે, કે એ એક વ્યક્તિ નહીં પણ સમૂહ હતો.
હા, તે કોઈ વ્યક્તિ, કોઈ એકમ ન હતો, તે એક સમૂહ હતો. તે હઠીલા અને અવિનાશી સૈનિકોથી ભરેલી બેરેક હતો. એના અંદરના વિરોધાભાસો અને સંઘર્ષોનું ચિત્રણ છે.
તો ક્રિસમસ દ્વારા ફોકનર સમાજની આ ઓળખ લાદવાની વૃત્તિ પર સવાલ ઉઠાવે છે.
ચોક્કસ. અને આ મુખ્ય કથાની આસપાસ બીજા પાત્રો પણ એટલા જ મહત્વના છે, જેમ કે રેવરેન્ડ ગેલ હાઇટાવર.
હા, પેલા પદભ્રષ્ટ પાદરી,
જે વર્તમાનથી ભાગીને ભૂતકાળમાં જીવે છે, ખાસ કરીને એમના કોન્ફેડરેટ દાદાની વાતોમાં.
કોન્ફેડરેટ એટલે ગૃહ યુદ્ધમાં દક્ષિણ તરફથી લડેલા સૈનિકો, જે ગુલામી ટકાવી રાખવા માંગતા હતા.
બરાબર. હાઇટાવર જાણે ભૂતકાળના રોમેન્ટિક ખ્યાલમાં જટવાયેલા છે, નિષ્ક્રિય છે, વર્તમાનથી દૂર.
અને એની સામે બાયરન બંચ,
જે આખી નવલકથાનું નૈતિક કેન્દ્ર છે. શરૂઆતમાં એકલો, પણ લેના માટે સક્રિય બને છે, જવાબદાર બને છે.
સાદગી અને માનવતાનું પ્રતીક.
હા, પછી જોઆના બર્ડન, એનું પાત્ર પણ ખૂબ જટિલ. ગુલામી વિરોધી વારસો છે, પણ એની પદ્ધતિઓ, એના પોતાના સંઘર્ષો,
એ ઉત્તરી પ્યુરિટનિઝમની અસર પણ દેખાય છે.
અને છેલ્લે લુકાસ બર્ચ, એટલે કે જો બ્રાઉન,
જે બાયરનનો એકદમ વિરોધી, બે જવાબદાર, સ્વાર્થી.
બિલકુલ. નૈતિક જવાબદારીનો સદંતર અભાવ.
તમે હાઈટાવર અને બાયરનની વાત કરી. જ્યારે ક્રિસમસ પર આરોપ મુકાય છે ત્યારે બાયરન હાઈટાવર પાસે જાય છે મદદ માટે.
હા, બાયરનને લાગે છે કે ક્રિસમસ નિર્દોષ હોઈ શકે એટલે એ હાઈટાવરને વિનંતી કરે છે કે એ ખોટી જુબાની આપે કે ક્રિસમસ એની સાથે હતો.
પણ હાઈટાવર તો પોતાના ભૂતકાળમાં જ રહેવા માંગે છે.
શરૂઆતમાં ના પાડે છે, પણ બાયરનનો આગ્રહ અને પરિસ્થિતિની ગંભીરતા એને જાણે હચમચાવી દે છે. એને વર્તમાનનો સામનો કરવો પડે છે.
એટલે હાઈટાવરનું પાત્ર શું દર્શાવે છે? ધર્મની નિષ્ફળતા, ભૂતકાળમાં અટવાઈ રહેવાનું જોખમ.
હા, બંને. અને આ ફોકનરના ભૂતકાળ વિશેના વિચારને પણ સામે લાવે છે. એમના મતે ભૂતકાળ મરી નથી ગયો.
પેલું વાક્ય, ભૂતકાળ ક્યારેય મળતો નથી તે ભૂતકાળ પણ નથી.
બરાબર. ધ પાસ્ટ ઇઝ નેવર ડેડ, ઇટ્સ નોટ ઇવન પાસ્ટ. એનો અર્થ એ જ કે ભૂતકાળ આપણા વર્તમાનમાં જીવે છે. આપણી પસંદગીઓ, ડર, ઓળખ બધા પર એની અસર છે.
તો સવાલ એ છે કે શું આપણે એમાંથી મુક્ત થઈ શકીએ, લેનાની જેમ, જે આગળ જ જોયા કરે છે?
આ બહુ મોટો પ્રશ્ન છે અને કથા હવે એની પરાકાષ્ઠા તરફ જાય છે. ક્રિસમસની શોધ ચાલે છે.
એ પકડાઈ જાય છે મોટાઉન શહેરમાં.
હા, અને જાણે બહુ વિરોધ વગર, જાણે શરણાગતિ સ્વીકારી લેતો હોય.
એને જેફરસન પાછો લાવવામાં આવે છે. શહેરનું વાતાવરણ કેવું છે?
એકદમ ઉશ્કેરાયેલું. વંશીય ઉન્માદ ચરમ પર છે, પણ કોર્ટ કાર્યવાહી થાય એ પહેલા
ક્રિસમસ જેલમાંથી ભાગી જાય છે.
હા, અને દોડતો દોડતો એ જાય છે હાઈટાવરના ઘર તરફ, જાણે ત્યાં આશરો મળશે એમ.
પણ ત્યાં બીજું કોઈ પહોંચી જાય છે.
પર્સી ગ્રીમ, એક કટ્ટર યુવાન, સ્વયંભૂ ન્યાયનો ઠેકેદાર, નેશનલ ગાર્ડનો સભ્ય.
અને એ શું કરે છે?
એ હાઈટાવરના ઘરમાં જ ક્રિસમસ નિશસ્ત્ર હોય છે ત્યારે પહેલા ગોળી મારે છે અને પછી અત્યંત ક્રૂરતાથી એનું વિકૃતિકરણ કરે છે.
ભયાનક. આ માત્ર હત્યા નથી લાગતી.
ના, જાણે કોઈ ધાર્મિક વિધિ હોય, શહેરની વંશીય શુદ્ધતાના નામે ચઢાવેલું બલિદાન.
આ પરાકાષ્ઠા પછી વાર્તા કઈ રીતે સમેટાય છે?
હાઈટાવર, જે આ ઘટનામાં ઘવાય છે, એ અંતિમ ક્ષણોમાં પોતાના જીવનની નિષ્ફળતાઓનો સામનો કરે છે જાણે.
અને બીજી તરફ
લેના. લેના એક સ્વસ્થ બાળકને જન્મ આપે છે. જીવનનો પ્રવાહ ચાલુ રહે છે.
લુકસ બર્ચનું શું થાય છે?
એ તો જવાબદારી જોઈને ફરી ભાગી જાય છે. એની બે જવાબદારી કાયમ.
પણ બાયરન બંચ,
એ લેના અને બાળકની સાથે રહે છે. એની નિષ્ઠા અડગ છે.
અને છેલ્લું દ્રશ્ય,
એ એક ફર્નિચર વેપારી વર્ણવે છે. એણે બાયરન, લેના અને બાળકને ઉત્તર તરફ જતા જોયા છે. જીવન આગળ વધે છે.
તો આ અંત નવલકથાના મુખ્ય વિષયોને ફરી એકવાર ઉજાગર કરે છે. હિંસા.
હા, સામાજિક હિંસા, વંશીય હિંસા,
વંશ અને ઓળખની કૃત્રિમતા.
ક્રિસમસની ટ્રેજેડી એ જ બતાવે છે. પેલું વાક્ય યાદ છે? તેણે ક્યારેય નિગ્રો કે ગોરા માણસ જેવું વર્તન કર્યું નહીં. આ જ કારણે લોકો ગુસ્સે હતા.
બરાબર. સમાજને ચોકઠામાં બંધ બેસતા લોકો જોઈએ. બીજું શું? એકલતા વિરુદ્ધ સમુદાય,
ક્રિસમસનો બહિષ્કાર અને બાયરનની જોડાવાની મથામણ,
ભૂતકાળ વિરુદ્ધ વર્તમાન, લેનાનું આગળ વધવું અને હાઈટાવરની સ્થગિતતા,
અને લિંગભેદના મુદ્દા પણ. લેનાની સહનશીલતા અને માતૃત્વ સામે જોવાનાની જટિલતા અને અંત.
ક્રિસમસની અંતિમ ક્ષણોનું વર્ણન પણ બહુ અસરકારક છે. શાંત નિરાશાથી પીસફુલ ડિસ્પેર એ જુએ છે.
હા, જાણે મૃત્યુમાં જ એને આ સંઘર્ષમાંથી, સમાજના બંધનોમાંથી મુક્તિ મળે છે, શાંતિ મળે છે.
અને આ બધી જટિલતા ફોગનર એમની આગવી શૈલીથી રજૂ કરે છે.
એમની શૈલી પણ સરળ નથી. બિનરેખીય કથા, ભૂતકાળ અને વર્તમાન વચ્ચે સતત અવરજવર.
સીધી લીટીમાં નથી ચાલતી વાર્તા.
ના, પછી ચેતના પ્રવાહ તકનિકનો ઉપયોગ, ખાસ કરીને ક્રિસમસ અને હાઈટાવરના મનમાં શું ચાલી રહ્યું છે એ સીધું જ આપણી સામે આવે.
એમના વિચારો, ગૂંચવણો, બધું જ.
બહુવિધ દ્રષ્ટિકોણ છે એટલે કોઈ એક જ પાત્રની નજરે નહીં, પણ અલગ અલગ પાત્રોની નજરે ઘટનાઓ જોઈએ છીએ.
અને પ્રતીકો, ઓગસ્ટનો પ્રકાશ, રસ્તો, પૈડું, પ્રકાશ છાયા.
હા, પ્રતીકોનો ભરપૂર ઉપયોગ છે. અને ભાષા, જટિલ, કાવ્યાત્મક, લાંબા વાક્યોવાળી, જે વાચકને વિચારવા મજબૂર કરે.
એમની શૈલી પોતે જ વિષયની જટિલતાને પ્રતિબિંબિત કરે છે.
બરાબર.
ખરેખર લાઇટ ઇન ઓગસ્ટ એવી નવલકથા છે જે વાંચ્યા પછી લાંબા સમય સુધી મનમાં ઘુમરાયા કરે આપણને ઓળખ, પૂર્વગ્રહ, ઇતિહાસનો બોજ આ બધા વિશે ઊંડાણપૂર્વક વિચારતા કરી મૂકે છે.
હા, અને જો ક્રિસમસની કરુણાંતિકા એ સમાજે બનાવેલા વંશીય ચોકઠાઓની વ્યર્થતા અને ક્રૂરતા પર મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે,
પણ સાથે સાથે આટલા અંધકાર વચ્ચે પણ લેના ગ્રોવનું પાત્ર
અને બાયરન બંચની નિષ્ઠા, એ જીવનની અડગ શક્તિ અને માનવીય સંબંધોની આશાનું એક નાનું કિરણ પણ બતાવે છે. જાણે કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ જીવન પોતાનો માર્ગ શોધી લે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.